પ્રભુના વચન વાંચીએ તથા સાંભળીએ. પ્રતિકરણ 11. પછી લાકડી જે જો એક બરું મને આપવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું કે તું ઉઠ ને દેવના મંદિરનું તથા વેદીનું માપ લે અને મંદિરમાં ઉપાસના કરનારાઓની ગણતરી કર, પણ મંદિરની બહારનું આંગણું પડતું હોય તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તો 42 મહિના સુધી પવિત્ર નગરને કુંદી નાખશે. મારા બે શહેદો તાર પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. ચેતનમાં જે બે ઝાડ તથા જે બે દેવી પૃથ્વીના દેવી સમક્ષ ઉભા રહે છે તેઓ એ જ છે. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે ને તે તેઓના શત્રુનો સંહાર કરે છે, અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તે જ પ્રમાણે તેને માર્યા જવું જોઈએ. તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે તેઓનો પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં, અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે તેઓ પૃથ્વી પર દરરોજ જાતની આફત લાવે. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે સ્વાર્થ પદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેઓને મારી નાખશે. જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે ચઢાવવામાં આવ્યો, તે નગરના રસ્તામાં તેઓના મૂળદા પડ્યા રહે છે. અને લોકો તથા કુળો તથા ભાષાઓ તથા દેશોમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેઓના મૂળદા જુએ છે, અને તેઓના મૂળદાને કબરબાદ આટવા દેતા નથી. પૃથ્વી પરના રહેનારાઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તો એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરના રહેનારાઓને દુઃખ દીધું હતું, પણ 3.5 દિવસ પછી દેવ તરફથી જીવનનો આત્મા દેવમાં બેઠો, એટલે તેઓ પોતાના પગ પર ઉભા રહ્યા અને તેઓને જુનારાઓને ઘણું ભય લાગ્યું. તો એ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતો સાંભળી કે તમે અહીં ઉપર ચઢી આવો, અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચડી ગયા, અને તેઓના શત્રુઓએ તેને ચડતા જોયા. તે સમયમાં તો ધરતીકંપતો, જેથી તે નગરનો 10મો ભાગ જમીન દોષ થયો. એ ધરતીકંપથી 7000 માણસો માર્યા ગયા, અને જે બાકી રહ્યા હતા તેઓ ભયભીત થયા. મેં તો આકાશના દેવની સ્તુતિ કરી. બીજી આપત્તિ આવી ગઈ છે, જો હવે ત્રીજી આપત્તિ સત્વર આવે છે. પણ 7મા દૂતે રોકાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણી હતી. તેઓ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેનું ખ્રિસ્તનું થયું છે. તે સદા સર્વકાળ રાજ કરશે. જે 24 વડીલો દેવની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા તેઓએ દંડવંત પ્રણામ કરીને દેવની આરાધના કરી અને કહ્યું કે હે સર્વશક્તિમાન પ્રભુ, સર્વશક્તિમાન પ્રભુ દેવ, જે છે ને જે હતો અમે તારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તું તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તું રાજ કરવા લાગ્યું છે. દેશોના લોકો ક્રોધિત રહ્યા અને તારો કોપ પ્રગટ થયો, અને મેળાનો ઇન્સાફ થવાનો, અને તારા સેવકો એટલે પ્રબોધકો સંતો તથા તારા નામને દંડનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય તેઓને પ્રતિક ફળ આપવાનો તથા જે પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. ત્યાર પછી આકાશમાંનું દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોષ જોવામાં આવ્યો, અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયા તથા પુષ્કળ કરા પડ્યા. પ્રતિકરણ 12મો અધ્યાય. ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ તળે ચંદ્ર અને તેના માથા પર 12 તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થતી હતી અને તેને પીડાને લીધે તે બૂમ પાડતી હતી. ફરી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવા માંગ્યું. જો મોટો લાલ અજગર હતો, તેને 7 માથા ને 10 શિંગડા હતા અને તેના માથા પર 7 મુગટ હતા. તેને પૂછડે આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેને પૃથ્વી પર નાખ્યા, અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો તેને જે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઉભો રહ્યો હતો. તેને પુત્ર નર બાળક અવતર્યો. એ સર્વ દેશના લોકો પર લૂંટના દંડથી રાજ કરશે. તેના બાળકને ઉચકીને દેવ પાસે તથા તેના રાજ્યસન પાસે લઈ જવામાં આવ્યો અને તે સ્ત્રી હેરાનીમાં નાસી ગઈ. ત્યાં દેવે તેને સારું 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. પછી આકાશમાં લડાઈ જાગી. મિખાઇલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા, તો પણ તેઓ તેમને જીત્યા નહીં ને તેમને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો. એટલે તે જૂનો સાપ જે દુષ્ટાત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ત્યારે આકાશમાં મેમોટી વાણી બોલતી સાંભળી કે હવે તારા પરાક્રમ અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે, કેમ કે અમારા ધર્મ પર દોષ મૂકનાર જે અમારા દેવની આગળ રાત દાડો તેઓના પર દોષ મૂકે તેને નિશ્ચિત રાખવામાં આવ્યું છે. તો એ હલવાનના રક્ત તથા પોતાના સાક્ષીના વચનથી એ જીત્યો છે અને છૂટ મળતા સુધી તેઓ પોતાના જીવને વહાલો ગણ્યો નહીં. એ માટે હું આકાશો તથા તેઓમાં રહેનારાઓ તમે આનંદ કરો, પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ, કેમ કે શૈતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કૃપામાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. જ્યારે અજગરે જોયું કે મને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્ત્રીને નર બાળક અવતર્યો હતો તેને તેને સતાવી, તે સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી કે જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમિત્તે ઠેકાણ ઉડી જાય અને ત્યાં સમય તથા સમય તથા અર્ધ સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે. ત્યારે સાપે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂક્યો કે તેના પોરથી તે તણાઈ જાય, પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી એટલે તે પોતાના મોં ઉગાડીને અજગરે પોતાના મોંમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન એટલે જુદી બી આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઉભો રહ્યો. આમેન.
પ્રકટીકરણનું પુસ્તક તેનો 13મો અધ્યાય. પછી મેં એક સ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેના 10 શિંગડા તથા 7 માથા હતા અને તેના શિંગડા પર 10 મુગટ તથા તેના માથા પર ઈશ્વરલક નામો હતા. જે સ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. તેના પગ રીછના પગ જેવા હતા અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. મેં તેના માથામાંના એકને મરણ તોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂજાયો અને આખું જગત સ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. અને અજગરે સ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. વળી તેઓએ સ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું કે સ્વાપદના જેવું બીજું કોણ છે અને એની સામે લડી શકે એવું કોણ છે? અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે દેવની નિંદા કરવા સારું પોતાનું મોં ઉઘાડ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાંના રહેનારાઓની નિંદા કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો, જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તરવારથી મારી નાખે તો તેને પોતાને તરવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા તેઓનો વિશ્વાસ રહેલા છે. પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા અને અજગરની પેઠે તે બોલતું હતું. પહેલા સ્વાપદને સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે અને જે પહેલા સ્વાપદનો પ્રાણઘાતક ઘર ઉજાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાઓની પાસે તે કરાવે છે અને તે મોટા ચમત્કારો કરે છે એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. સ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને ભમાવે છે અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે સ્વાપદ તરવારથી ઘાયલ થયું હતું છતાં જીવતું રહ્યું તેની મૂર્તિ બનાવો અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે જેથી તે સ્વાપદની મૂર્તિ બોલે અને જેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નંખાવે. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવડાવે છે. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય તે વગરના બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે. 14મો અધ્યાય. પછી વાત જોઈ તો જુઓ, સિયોન પહાડ પર હલવાનું પેલું હતું અને તેની સાથે 144,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. મેં ઘણા પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજ્યસનની આગળ અને ચાર પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે 144,000 ખરીદવામાં આવ્યા હતા તેઓ અગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓએ દેવને સારું તથા હલવાનને સારું પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મોંમાં અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે. પછી મેં બીજા એક દૂધને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાની તેની પાસે સનાતન સુવાર્તા હતી. તે મોટે સાદે કહે છે કે દેવતી દેહો ને તેને મહિમા આપો, કેમ કે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે અને જાણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના જરાઓને ઉત્પન્ન કર્યા તેની આરાધના કરો. ત્યાર પછી તેની પાછળ બીજા એક દૂત આવીને બોલ્યો કે પડ્યું રે પડ્યું, બાબિલોન શહેર પડ્યું, કે જેણે પોતાના વ્યભિચાર લીધે રેડાયેલા કોપરૂપી દ્રાક્ષરસ સર્વ દેશોના લોકોને પાયો છે. પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સાદે બોલ્યો કે સ્વાપદને તથા તેની મૂર્તિને જે કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષરસ જે તેના ક્રોધના પ્યાલામાં નેરો રેડેલો છે એમાંથી પીસે અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તેરી બાસે અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડ્યા કરે છે. જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. આમાં સંતોનું ધૈર્ય એટલે જેઓ દેવની આજ્ઞા પાડે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહેલું છે. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે કે હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેમની સાથે આવે છે. પછી મેં જોયું તો જુઓ, ઉજળું વાદળ ને તેના મુખ અને તેના પર મનુષ્ય પુત્રના જેવો એક પુરુષ બેઠેલો હતો. તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેના હાથમાં ધારવાળું દાતરડું હતું. પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠા પુરુષને મોટે સાદે હાંક મારી કે તું તારું દાતરડું લગાડીને કાપ, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું. અને બીજો એક દૂત એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાતરડું હતું તેને મોટે સાદે કહ્યું કે તું તારું ધારવાળું દાતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. ત્યારે તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર નાખ્યું અને પૃથ્વીના દ્રાક્ષા વેલાના ઝુમખાને કાપી લીધા અને દેવના કોપના મોટા દ્રાક્ષા કુંડમાં નાખ્યા અને દ્રાક્ષા કુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું અને દ્રાક્ષા કુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. તો પોતાના વચનોને આશીષ આપો. આમેન.
પ્રતિકરણનું પુસ્તક તેનો 15મો અધ્યાય. ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે 7 દૂત અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, કેમ કે તેઓમાં દેવનો કોપ પૂરો રેડવામાં આવે છે. પછી મેં જાણે કે અગ્નિ મિશ્રિત છળકતો સમુદ્ર જોયો અને જેઓએ શ્રાપક પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા અને તેઓની પાસે દેવની વીણાઓ હતી. તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાયને કહે છે કે હે સર્વશક્તિમાન પ્રભુદેવ, તારા કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગના રાજા, તારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ, તારાથી કોણ નહીં બીશે અને તારા નામની સ્તુતિ કોણ નહીં ગાશે, કેમ કે એકલો તું પવિત્ર છે. હા, સગળી પ્રજાઓ તારી આગળ આવશે અને તારી આરાધના કરશે, કેમ કે તારા ન્યાય કૃત્યો પ્રગટ થયા છે. ત્યાર પછી મેં જોયું તો આકાશમાં સાક્ષ મંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું અને જે 7 દૂતની પાસે 7 અનર્થ હતા તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતા સ્વર્ણના વસ્ત્ર પહેરેલા હતા તથા છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા. પછી 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવંત દેવના કોપથી ભરેલા સોનાના 7 પ્યાલા એ 7 દૂતને આપ્યા અને દેવના મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું અને 7 દૂતના 7 અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શક્યો નહીં. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.